તારીખ 23/6/1997 ત્રેવ દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 250 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 214
સરકાર વિભાગમાં 250 નંબરનો બોલ છે. આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય એ વિષય ઉપર પ્રશ્ન પૂછ્યો છે. પ્રાપ્તિ એટલે કે અનુભવ, અનુભવને પ્રાપ્તિ કહે છે. તો આત્મા તો બધાનો છે, હોવા છતાં નહીં હોવા બરાબર છે, કેમ કે પોતે કેવો છે એની ખબર નથી. અનંત શક્તિઓનો ઐશ્વર્ય હોવા છતાં અને અનંત સુખથી સંપન્ન હોવા છતાં દીન થઈને સુખ માટે ઉદ્ગલ પરમાણુની અપેક્ષા રાખે છે. ચૈતન્ય પરમેશ્વર હોવા છતાં એટલે એ પરિસ્થિતિમાં પોતે હોવા છતાં નહીં હોવા બરાબર છે. ઘરમાં દાટેલું ધન ખબર ન હોય તો દરિદ્રતા ભોગવે. ઘરમાં ધન દાટેલું હોવા છતાં એના જેવું છે. એ વિષય ઉપર પ્રશ્ન પૂછ્યો છે ત્યારે એમણે એમ કહ્યું છે કે ખરેખર પોતાને જરૂરત લાગે અને એની રુચિ થાય ત્યારે પોતાની વસ્તુની પ્રાપ્તિ થયા વિના નથી રહેતી. આ એક બહુ મહત્વપૂર્ણ વાત છે. મોક્ષની ભૂમિકામાં આત્માનુભાવને આત્માનુભવની રુચિ છે એ જરૂરતને દર્શાવે છે. પોતાને જરૂરત લાગે, જોઈતું હોય તો એની રુચિ થાય અને રુચિ થાય તો પુરુષાર્થ થાય. આ રીતે પરિણામોનું વિજ્ઞાન છે. એટલે ખરેખર પોતાને જરૂર છે કે નહીં અને જરૂર છે તો કેટલી જરૂર છે, જરૂરમાં પણ બે વાત ઊભી થાય છે. જરૂર તો છે પણ મારી શરતે મળે તો, નહીં તો નથી જોઈતો. આવી જરૂરત તે ખરેખર જરૂરત નથી. અને એને કોની જરૂર છે એ પણ ખબર નથી ખરેખર. પોતાનું ચૈતન્ય તત્વ એ તો પરમેશ્વર તત્વ છે અને પરમેશ્વરની પ્રાપ્તિ એમાં શરત મૂકવાની હોય એ વાત મેળ ખાતી નથી. ચીફ મિનિસ્ટર હોય અને એને મળવાનું હોય તો આપણે શરત નથી કામ આવતી. તો પ્રાઇમ મિનિસ્ટર માટે તો કહેવાનું રહેતું નથી. મળવાનો પ્રસંગ હોય તો બધા કામ છોડીને મળવાનું થાય. આ તો પોતાનો નિજ પરમાત્મા છે એની પ્રાપ્તિ કરવા માટે અમુક શરતે પ્રાપ્તિ કરવી છે ને નહીંતર નથી કરવી. એ વાત બંધ બેસતી નથી. 128 પત્રમાં આપણે જે વિષય નથી લેવાનો પણ કોઈ પણ ભોગે કોઈ પણ કિંમતે આ કામ કરવું છે. જે ચૈતન્ય તત્વના પ્રત્યક્ષ દર્શનથી સાક્ષાત્કારથી જન્મ મરણના ફેરા ટળે છે પ્રથમ દર્શનથી જ કેટલું વળતર છે જેનું, એ સમજાણું હોય એને કઈ શરત મૂકવાનો પ્રશ્ન નથી રહેતો. અને શરત મુકાય છે ત્યાં એ વાત સમજાણી નથી. મારી અનુકૂળતા એ આ કામ કરું ને અનુકૂળતા ન હોય તો હું ન કરું, એ શરત જરૂરત નથી એમ બતાવે છે. જેને જરૂરત લાગી છે એ પાછળ પડી ગયા છે, અથવા તો પ્રાપ્ત કરવા માટે ગાંડા થાય છે. એમ બોલતો સાથે ગાંડા થાય છે એનો અર્થ શું છે? લોકો મર્યાદા મારીને કામ કરવા માંગે છે અને મર્યાદા જેવી વાત નથી. કોઈ પણ ભોગે કામ કરવું એટલે શરત કોઈ રહી નહી. એને ખરેખર જરૂરત કીધી છે, એને પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. સત્સંગથી મૂલ્યાંકન આવે છે, સમજણ જેટલી સમજણ એના પ્રમાણમાં. આ અહીં સુધીની સમજણ છે કે કોઈ પણ ભોગે મારે જન્મમરણથી મુક્ત થવું છે અને આત્મપ્રાપ્તિ કરવી છે, એવી જરૂરત લાગે એને પ્રાપ્તિ થાય છે, અને એવી જરૂરત જેને લાગે છે એને પ્રાપ્તિ થાય છે. એટલા માટે આ ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરનારા બધાને પ્રાપ્તિ નથી થતી, એનું કારણ પણ એ છે કે બધાને એટલી જરૂરત લાગતી પણ નથી. મોટાભાગના પોતાને અનુકૂળતા પ્રમાણે આ કામ કરવા માંગે છે. અનુકૂળતા ન હોય તો વાત છોડી દેવામાં આવે છે. જ્યારે એવી જરૂરત લાગે ત્યારે શું પરિસ્થિતિ થાય? તુલનાત્મક બુદ્ધિથી વિચાર થાય તો આ વિષયને તોડવામાં આવે છે. મૂલ્યનો અર્થ એ છે કે ચોખ્ખીને લેવા દેવાની વાત છે. તો અનંત જન્મ મરણનો નાશ થાય, અનંત સુખની પ્રાપ્તિ થાય, અનંત દુઃખ પડે સંસારમાં અને અનંત સુખની પ્રાપ્તિ થાય, તેનું એની કિંમત કઈ ટર્મમાં થાય? કોઈ ટર્મિનોલોજી હોય તો કહો. શરીરમાં પીડા ને વેદના ઉપડે, તીવ્ર અસહ્ય પીડા હોય કે પેઇન કિલર ફેલ જાય અને ડાક્ટર પણ ફેલ જાય, ત્યાં શાંતિ રહેતી હોય એવી પીડા વખતે પણ જો શાંતિ રહેતી હોય તો એની કિંમત કેટલી? પૈસાથી તો તમે દવા લાવી દીધો, પણ દવા જ કામ ન કરતી હોય એનું? એની તો કોઈ કિંમત થવાનું સાધન નથી. એક સામાન્ય પીડામાં પણ આટલી વાત છે કે પીડા વખતે પીડા ન થાય તો ચમત્કાર ગણવો જોઈએ કે નહીં? પેઇનકિલર ફેલ જાય, ડાક્ટર ફેલ જાય, બીજા તો કોઈ સાધન છે નહીં, કોઈ સગા સંબંધી કાંઈ પીડાનો ભાગ પડાવી શકે એમ નથી. રૂપિયાના નોટો ના બંડલ કઈ ત્યાં પીડા થતી હોય ત્યાં કઈ મૂકી દો તો કઈક શાંતિ થાય, પીડા ઓછી થાય એવું કઈ નથી. તો ઘરેના દાગીના ને ઝવેરાત ત્યાં ઉપયોગી થાય એવું તો કઈ નથી. ચમત્કાર જ ગણવો જોઈએ ને. એના કરતા પણ બહુ મોટો ચમત્કાર છે કે કોઈ પીડા ભોગવવાનો પ્રસંગ જ ઉત્પન્ન થાય છે. શરીર હોય તો શરીરની પીડા થાય ને, અશરીરી પરમાત્મા થવાનો ઉપાય છે. સમજણ છે, સાચી સમજણ, યથાર્થ સમજણ એ જેની મૂલ્ય એનું મૂલ્યાંકન કરે છે અને એમાંથી એની જરૂરત ઊભી થાય છે. એના માટે સ્વાધ્યાય સત્સંગ છે, સમજણ બરાબર થાય એના માટે. પછી ઘણી વાર એવું થાય કે એકની એક વાત વારંવાર સાંભળવાથી રીઢાપણું આવી જાય તો અસર પણ ન થાય. અસર થાય ચોંક લાગે તો કામ થાય, અસર ન થાય તો એમ સૂચવે છે કે બીજી એવી અસરની પરિણતિ આ જીવને થઈ ગઈ છે. બીજી પરિણતિ આ વાતને અંદરમાં અસર થવા દેતી નથી, એવી એક બીજી પરિણતિ ચાલી રહી છે. એ પરિણતિ છે એ આથી ઉલટી પરિણતિ છે અને એનો રસ ભણો લીધા પછી એ પરિણતિ થઈ છે. એટલે એથી વિરુદ્ધ રસ આવ્યા વિના એ પરિણતિ છૂટે નહીં કે તૂટે નહીં, એવી વસ્તુ સ્થિતિ છે. પછી જરૂરત લાગે એની રુચિ ઉત્પન્ન થાય પછી એના પરિણામો ઓટોમેટિક છે. ત્યાર પછી એના પરિણામો માટે એમણે લખ્યું છે કે 24 કલાક ચિંતવનમાં કે વગર ચિંતવનમાં એક જ ચાલતું રહે, એક જ વાત ઘૂંટાયા કરે, વિચારે કે વગર વિચારે અંદરમાં ઘૂંટાયા જ કરે. મારે ગમે તેમ કરીને મારું કામ કરી રહ્યું છે. સિદ્ધાંત એવો છે કે જે વિષયની રુચિ હોય તે વિષય સેંકડો બીજા કામ કરવા છતાં પણ ચાલતું જોઈએ. જે વિષયની રુચિ હોય એ વિષય ચાલતો જોઈએ, પરિણામ પણ બીજા કામ ગમે એટલા કરવા પડતા હોય તો પણ એ વિષય ચાલતો રહે. એ બધાને સર્વ સામાન્ય બધા માણસોને અનુભવ ગોચર વાત છે. સંસારમાં પણ એવું બને છે તો પછી સંસારના પદાર્થો કરતા જેની કિંમત અનંત ગણી છે, કેટલી છે 5-25 ગણી કે લાખ કરોડ ગણી નથી, અનંત ગણી છે. એની જરૂરતને એની રુચિ જરૂરતપૂર્વક ઉત્પન્ન થઈ હોય તો એ જ વિષય ચાલ્યા કરે સ્વાભાવિકપણે, એ સમજી શકાય એવું વાત છે. એ ઓટોમેટિક છે, જેની રુચિ હોય એના માટે તાણી ખેંચીને યાદ કરવું પડે, સ્મરણ કરવું પડે, પરાણે પરાણે યાદ કરવું પડે એવું ન બને. તો પાયાની વાત છે કે પોતાને જરૂરત લાગી છે કે નહીં, અને એ જરૂરત લાગી નહીતર એમ કે જો જરૂરત ન લાગી હોય તો સત્સંગમાં આવી શું કરવા, સત્સંગમાં સમય ખર્ચીએ છીએ તો જરૂર લાગે છે ત્યારે ખર્ચીએ છીએ, પણ મર્યાદિત છે કે અમર્યાદિત છે આટલું જોવાનું. ખરી જરૂરતની ચર્ચા ચાલે છે, બુદ્ધિ ગમે રીતે સમજાણું હોય અને થોડી જરૂરત લાગી હોય તો સગવડતા પ્રમાણે કામ થાય, અને ખરી જરૂરત લાગી હોય તો સગવડ અગવડ જોયા વિના કામ કરે. અને આપણે રાત્રે ચર્ચા ચાલી હતી ત્યાં સમાજનું ન જોવે, સમાજ શું કહેશે, આપણા સંપ્રદાયની બહારની વાત છે આ, જરા સંપ્રદાયમાં તો બધા સગા સંબંધીઓ હોય છે. ગુરુદેવ સ્થાનક પછી સંપ્રદાય થયો ત્યારે સંખ્યા બહુ ઓછી હતી એમના પાસે આવવાવાળાની, પણ અમુક જણા પહેલેથી વળગી રહેલા એ લોકોને છોકરા છોકરીના સરપણ તૂટી ગયા હતા, એવું બની ગયું. તમારે એમનામાં ભરવું હોય તો પછી આપણને એકબીજાને સ્નેહ નહીં રહીએ, એના કરતા આપણે જે સગાઈ થઈ છે એ ફોક કરીએ, આવું બને. મોટા ભાગે માણસો વેવાયેલાને ખરાબ થાય ખરાબ લાગે એવું કરવા માંગતા નથી હોતા, એટલે સુધી ન રહે કાંઈ નહીં, ચાલો મૂકો. અનુકૂળતા પ્રતિકૂળતાના અનેક પ્રકારો પડે છે, પણ સામાજિક અસર તો આવે છે. અત્યારે થોડાક સામાજિક બંધનો ઓછા થયા છે, એવો એક જમાનો આવ્યો છે, એ લોકો સાંપ્રદાયિક ધર્મમાં પણ બહુ રુચિ રાખતા નથી. પર્યુષણ આવે ત્યારે પાસે જવું પડે તો સર્વે ભરમે જાય, નહીતર આ 12 મહિનામાં એ બાબતનો વિચાર વિકલ્પ ન હોય અને પોતાના કામ કરવામાં લાગેલા હોય એવા માણસો લગભગ જોવામાં આવશે. એટલે જ્યાં ધાર્મિક વૃત્તિ સાંપ્રદાયિક રીતે જ ઓછી થઈ છે એટલે એના બંધનો પણ થોડાક ઢીલા થયા છે. સમાજ પ્રતિબંધ અત્યારે બહુ નડતો નથી, કેમ કે સમાજવાળાનો હુમલો ઓછો થાય છે, પણ ગમે તેટલો હુમલો થાય તો પણ હું ટકી જાઉં એટલી તૈયારી હોય તો સમાજ પ્રતિબંધ ટેડો ગણાય. સમાજની શેષ હરવાડી આવે અને આત્મકલ્યાણને ગૌણ કરવાની વાત થાય કે આત્મકલ્યાણનું સાધન એવો સત્સંગ ગૌણ કરવાની વાત થાય, એની જરૂરત ખરેખર લાગી નથી. પછી વાત રહી કુટુંબની, કુટુંબમાં બધાને પસંદ પણ ન હોય, અથવા આમાં પણ ટાઈમ દેવો ને કુટુંબ વાળાને પણ ટાઈમ દેવો, સમય મર્યાદિત છે, એમાં ખેંચા ખેંચી પણ થાય છે. અને ત્યાં ખરી ખબર પડે છે કે પોતાની તૈયારી કેટલી. એટલે ખરી જરૂરતમાં કેટલા કેટલી શરતો છોડીને એ ખરી જરૂરત કામ કરે છે એ વિચારવા જેવો પ્રશ્ન કરો. એમાં કોઈને પુણ્યયોગ હોય તો બધા સીધા ચાલે, પુણ્યયોગ ન હોય તો બધાને તો કોઈ કોઈ આડા ચાલે ને કોઈ વખત બધા આડા ચાલે, બધું થાય, બધું ગૌણ કરીને પોતાના આત્મકાર્યની મુખ્યતા કરી શકે તો એમ કહી શકાય કે એને ખરી જરૂરત છે. નહીં તો ઘરવાળાને નારાજ કરીને આપણાથી કાંઈ ન થાય એમ કરીને પાછો છોડી દેવામાં આવે. પછી આગળ ચાલો એટલે શરીર પ્રતિબંધ આવે, તબિયત અનુકૂળ રહે ત્યાં સુધી આપણે કામ કરીએ, એટલે કદાચ તબિયત જાળવવી પડે અને શરીરની મુખ્યતામાં આત્માને ગૌણ કરવો પડે. આત્માની મુખ્યતામાં શરીરને ગૌણ કરવું જોઈએ, એના બદલે શરીરની મુખ્યતામાં આત્માને ગૌણ કરવાની વાત ઊભી થાય તો પણ એને ખરી જરૂરત નથી લાગી. દેહ અનંત વાર મળ્યા અને સોનાની ભસ્મો ખાય તો પણ થવાનું એ થવાનું ને જવાનો એ જવાનો. રાજા મહારાજાઓ ખાય છે, પણ જમાનામાં શ્રીમંત શેઠિયાઓ પણ ખાતા. ઘરે ઔષધ સારાળા હોય, બજારમાંથી લાવી ન પડે સુવર્ણ ભસ્મ, ઘરે જ બનાવડાવે સોનું લાવીને. તો તે પ્રસાદાના ઉદય વખતે રોગ થવાનો અને આયુષ પૂરું થતું વખતે બધા શું ખાય એ ઉપડી જાય. તંદુરસ્ત પરિસ્થિતિમાં દેહ છૂટી જાય છે. જરૂર નથી કે બીમાર થવું પડે. એની પણ ગૌણતા કરીને મારે મારું કામ કરવું છે એવી પૂર્વ તૈયારી હોય તો એને જરૂરત લાગી છે એમ કહેવાય. જરૂરતની ચર્ચા છે.
કેસરિયા કરવાની જ વાત છે.
હા છેલ્લી હદ સુધીની કલ્પના કરી દીધી કે ખબર પડે કે નાળ તૂટે છે હવે કે કાંઈ વાંધો નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં મારે મારું કામ ચાલુ રાખવું છે એવો દ્રઢ નિર્ધાર પહેલેથી હોવો જોઈએ. નહીં તો નાની મોટી વાત ઊભી થશે થયા વગર રહેશે નહીં, તરત મૂકી દેવામાં આવશે તો મૂકો ભાઈ અત્યારે નહીં આવે પછી જોશું આ પૂરું થઈ જવા દે એમ થવાનું.
પછી નાડી તૂટે ત્યારે સ્થિર કરે જેને આપો છો તો સમાધિ મરણ પ્રાપ્ત થાય
પછી થાય. સમાધિ મરણ સુખ પ્રાપ્ત ન થાય પણ પહેલેથી નિર્ણયમાં એવી તૈયારી હોવી જોઈએ તો સમાધિ મરણ આવે. નાડી તો તૂટવાના કારણે તો તૂટશે, અત્યારથી એની પોતાની નિર્ણયમાં એવી તૈયારી હોય કે એક વાર ખબર પડે કે હવે ટાઈમ પૂરો થવા આવ્યો છે ત્યારે પણ કાંઈ વાંધો નહીં એટલી સુરવીરતા હોવી જોઈએ. એવો માર્ગ તો એવો પુરુષાર્થ વાળાનો છે. આપણે ફરવામાં એ વાત નથી થતી. ગમે એટલી ભૂખ લાગી હોય ચૂલે ખીચડી મૂકી હોય પણ ચડે તારે ખવાય કે એમને ખવાય. ઘરવાળાને ઉતાવળ કરે ભાઈ ભૂખ લાગે છે જલ્દી પીરશો ને, તો પણ ચૂલા ઉપર ખીચડી ચડે છે તો માથાકૂટ કરો તો કઈ હું ચૂલા ઉપર ચડી જાવ એમ કે. ખીચડી ચડતા જે ટાઈમ લાગે એટલો ટાઈમ બ્રેક થવું જ પડે. કામ તો કામની રીતે થાય. ખીચડીનો દાખલો એટલા માટે છે કે એમાં ગેસ એકદમ જોરથી કરી નાખે તો કઈ ખીચડી થાય નહીં, પાણી બળી જાય ખીચડી ચડે નહીં. તો એના જે તાપથી ચડતી હોય એ તાપથી ચડે. ઉગ્ર તાપ કરવાથી કઈ ચડી જાય એવું બને નહીં. કાર્ય પદ્ધતિ ના વિષયમાં તો એનો ઓલ્ટરનેટિવ કોઈ હોતો નથી. હાથું ભાંગી જાય છે તો એ 1.5 મહિને 2 મહિને એની નિરાશન થાય. એમાં કઈ દવા ઇન્જેક્શન ના પાસે અંદર હાડકું હંધાઈ જાય નહીં કઈ. બે વર્ષ નું બાળક હોય ને હદ મોટો કરવો હોય તો કઈ ઇન્જેક્શન આપીને મોટો કરાય નહીં. 3 વર્ષે 3 વર્ષ જીવડો થાય, 5 વર્ષે 5 વર્ષ જીવડો થાય. એમાં જલ્દી મારે છોકરાને મોટો કરવો છે એવું ચાલે છે? દરેકનો એનો સમય હોય છે, એનો કાળ લાગે છે, એનો કામ કામની રીતે થાય છે. આત્મપ્રાપ્તિ એની પણ એની યોજના છે અને અનુભવથી યોજના સમજાવવામાં કે કહેવામાં આવે તો પોતાને એ યોજના અનુસાર કામ કરવું એમાં વાંધો શું? એવો પૂર્વગ્રહ રાખવા જેવો નથી કે મેં વિચાર્યું છે એ રીતે મારે મારું કામ કરવું છે, મેં નક્કી કર્યું છે એ રીતે મારે મારું કામ કરવું છે, એ નિશ્ચય મૂકી દેવો જોઈએ. કામ જે રીતે થતું હોય એ રીતે કરવું જોઈએ. એમાં પૂર્વગ્રહ કામ ના આવે. જે રીતે મારે કરવું છે એ રીતે તો મેં પ્રયત્ન કરી જ જોયો છે, એ રીતે થયો નથી. માટે રીત કઈ બીજી છે એમ સમજાવવું જોઈએ અને જૂની વાત મૂકી દેવી જોઈએ. પોતાની રીતે કરવું, મનમાની રીતે કરવું એ સ્વચ્છન છે. આમાં પોતાની મનમાની ન ચાલે. આમ બધું પ્રકૃતિગત માણસ પૂર્વગ્રહ નથી મૂકી શકતો. પકડ આવે તો બાકી જેને કામથી મતલબ છે, મારું કામ જે રીતે થતું હોય એ રીતે મારે કરી લેવું છે, એને પકડ રહેતી નથી. એને પકડ હોય તો છૂટી જાય છે. ડાક્ટરની દવામાં ક્યાં પકડ રાખે છે? જો ડાક્ટર કહે એ પ્રમાણે સરેન્ડર થવું જ પડે છે. બહારનો ઉપયોગ તો ઉપર ઉપર ચાલે છે, અંદરમાં રુચિ પ્રમાણે પરિણમન થાય છે. બહારનો ઉપયોગ, બહારના કામ કરવા પડે, ઉપર ઉપરના ઉપયોગથી થાય છે. એમાં જાગૃતિ નથી હોતી. રુચિના કાર્યમાં જાગૃતિ હોય છે. રુચિ સિવાયનું કામ આવી પડે એ તો ઉપર ઉછલ્લા ઉપયોગથી થઈ જાય છે, એમાં જાગૃતિ નહીં રહે. જે વિષયની રુચિ છે એમાં જાગૃતિ રહે છે. સાવધાની જાગૃતિ એની રુચિ હોય એની રીતે બાકીનું કામ કરવું પડે તો ઉપર ઉપરથી થઈ જાય છે. અનેક કાર્યો કરવા પડે તો પણ બધાને ગૌણતા રહ્યા કરે અને રુચિનો વિષય હંમેશા મુખ્ય રહે. આવી પરિણામની પરિસ્થિતિ રુચિના કારણે સર્વસામાન્યપણે આવી પરિસ્થિતિ રહે છે. એટલે મુમુક્ષુની ભૂમિકામાં આત્મરુચિનો ફેક્ટર છે એ બહુ મહત્વનો ફેક્ટર છે. નાની એ રીતે જોવે છે કે સામાજીવને રુચિ કેટલી છે, રુચિ જુએ છે અને એ રુચિ ઉપરથી એને ખ્યાલ આવે છે કે આ કાયનું કામ કરી શકશે કે નહીં કરી શકે. યોગ્યતાનું માપ રુચિ ઉપરથી થાય છે અને એ રુચિ માપતા જ્ઞાનીને આવડે છે, કેમ કે પોતે પણ એક વખતે રુચિની ભૂમિકાથી આગળ વધીને જ્ઞાની થયેલા છે એમ છે. આપણે તત્વાનુશીલનમાં તો રુચિ ઉપર એક આખો આર્ટિકલ જ લખાયેલો છે, આત્મરુચિ ઉપર, આત્માની રુચિ કેવી હોય. તો અતિશય જેને રુચિ પ્રગટે છે એને પતંગી અને દીવાની રુચિ હોય એવી હોય કેવી, પતંગીઓ દીવો જોવે એટલે વિચાર ન કરે કે આ મને ગમે છે એટલે મારે એની પાસે જવું છે તો મુરત જોડાવું કે કેમ, હમણાં જાઉં કે પછી જાઉં એમ. રુચિથી આત્મા ઉપર ઝપટ મારે પરિણામ ત્યારે આત્મા પ્રગટ થયા વિના, પ્રગટ અનુભવ ગોચર થયા વિના ઓટોમેટિક રુચિનું કામ આવું છે એવી ઉપમા એમણે લીધી છે. રુચિ વાળો ધીમે ધીમે હાલતો નથી, એના પરિણામની ગતિ તીવ્ર થઈ જાય છે. અને બધી વખતે એ જ ચાલે, બીજા કામ ઉદયના કરવા પડે તો પણ અંદરમાં એ જ ચાલે, એ જ ચાલે, એ જ ચાલ્યા કરે. એ એનું લક્ષણ છે અથવા એનું સ્વરૂપ છે. રુચિ કામ કરે છે કે નહીં એનું આ સ્વરૂપ છે, એ ચાલ્યા જ કરે. કઈ જોવે નહીં કે અત્યારે ખાવા બેઠા છે માટે હવે અત્યારે જમવામાં રસ લઈ લઈએ, પછી આત્માને ભાવ પછી રાખ્યા. કોઈ પ્રસંગે નહીં, રુચિ અને રસ સાથે રહીએ છે. એને બહુ રુચિ થાય એને બીજા રસમાં જવાનું આપોઆપ બંધ થઈ જાય છે. એકા પેરેગ્રાફ એમને પછી તો એમણે આગળ કેવી રીતે મુમુક્ષુ પ્રયોગથી આગળ વધે છે એ વિષય ઉપર લંબાણથી ચર્ચા કરી છે. તો મુદ્દાનો જે વિષય છે એ આ છે કે આવી રુચિ થયા વિના કામ થવાનું નથી, આજે થાય કે ગમે ત્યારે થાય એટલી વાત છે. પછી પરિણામ એક જ બાજુ કામ કરે, બીજા કામ આવે ઉપર ઉપર થી બતાવે, અંદરમાં એક જ બાજુ જીવ લાગેલો રહીએ અને તો પછી કામ નહીં થવાનો પ્રશ્ન નથી. તો પછી એમાં સફળતા નહીં થવાની વાત નથી અને એમ થયા વિના પણ સફળતા થવાની વાત નથી. આવી આની વાસ્તવિકતા આ છે. તમે પ્રશ્ન કર્યો કે આટલું થવા માટેની તૈયારીમાં શું કે નફો દેખાય તો પરિણામ દોડ્યા વિના જે સમજવાનું છે એ સમજવાનું છે. અને સુખ દુઃખ નો વિષય છે, નફા નુકસાન માટે અહીંયા સુખ દુઃખ નો વિષય છે. બધા દુઃખ નો નાશ, સંપૂર્ણ સુખ ની પ્રાપ્તિ, આટલી મોટી વાત છે ને, નાની સુની તો વાત નથી, બહુ મોટી વાત છે. આપણા 24 તીર્થંકરો માંથી 3 તીર્થંકર તો ચક્રવર્તી હતા. 3 પદવી એક સાથે હતી, એમ તીર્થંકર પદવી, ચક્રવર્તીની પદવી અને કામદેવની પદવી, 3 પ્રકારની પુણ્ય પ્રકૃતિ સાથે આવે. 5 ઇન્દ્રિયના વિષયોમાં કોઈ ખામી નહોતી. જેના ઘરમાં શોરિંગ રત્નોના ટાયરની પાટોનો હોય, રત્નોના ટુકડા આપણને તો મળે છે અત્યારે દાગીના ઘડવા માટે, પણ એની પાટો હોય એ તો એને એની લાદી એની ટાઇલ્સ હોય ઘરમાં એના ઉપર હાલે. ગળામાં માથે મુગટમાં તો હીરા જડેલા હોય, પણ એની મોજડીમાં જોડામાં હીરા જડેલા હોય. ઠીક, એવું માણસો તો શું દાગીના બનાવે, બધી ઘડિયાળમાં પહેરે, બીજે ત્રીજે પહેરે, પણ જોડામાં એટલી જેની સામગ્રી હોય છે એનું મૂલ્ય ક્યારે છોડ્યું છે એનું પણ મૂલ્ય ક્યારે છોડ્યું છે એને એથી કોઈ એવી ચીજ જોઈ છે એમની સમજમાં આવી હશે બધા એમની પૂજા શું કરવા કરે છે. એટલે વગર સમજે કે સમજે, પણ કરે તો છે, સમજીને કરે છે એની વાત જુદી છે. પણ સમજ્યા વગર સમાજ આખો મંદિરમાં ભગવાનને સ્થાપીને પૂજા તો કરે છે, ક્યારે કરે છે? કોઈ એક પરમ વિવેકથી એમણે આખા જગતને એકોર મૂકીને કોઈ એક પરમ તત્વની સાધના કરી છે ત્યારે. એટલે આખા જગત કરતા જેની કિંમત વધારે છે એવો આ માર્ગ છે, એ સ્પષ્ટ છે. એમના દ્રષ્ટાંતથી એ સ્પષ્ટ છે કે આખા જગત કરતા આનું મૂલ્ય વધારે છે. એવી રીતે એનું મૂલ્ય આપવું જોઈએ. અને આપણી પાસે તો શું છે, આપણું છે એટલું જ આપણી જગત છે. જે પ્રારબ્ધ યોગે સંયોગ છે એટલું જ જગત છે બધાને, બીજાથી તો કઈ લેવા દેવાનું છે, પાડોશી આરે કઈ સંબંધ નથી. પોતાના જગતને ગૌણ કરવું બાકી, અને આ વિષયને મુખ્ય કરવો એટલી જ વાત છે. ઓછો સંયોગ હોય તો મમતા વધારે હોય તો ન છૂટે. બધો આધાર સમજણ ઉપર છે.